देश काल अवसर प्रमाणे बोले राम प्रवीण। होशियार कौन कहवाए? प्रवीण। बुद्धिशाली कोने कहवाए? ठरेल कोने कहवाए? तुलसी जी कहू के देश काल अने अवसर प्रमाणे जे समझ पूर्वक बोले एनु नाम प्रवीण। भगवान ने माटे आ लखी दीधु, आटलू बधी वात करी। भगवान दरेक व्यक्ति ने देश काल अने अवसर प्रमाणे ज जीवन आपे छे। એટલે સુખમાં ભગવાન ખરો, દુઃખમાં નહીં, પણ ભગવાન પ્રવીણ છે, બુદ્ધિશાળી છે। પ્રવીણ એટલે સમજણા છે કે દરેક દરેકના જીવનની અંદર કર્માનુસાર દુઃખ સુખ એને પહોંચાડે, પણ દેશ કાલ અને અવસર એમાં કોઈ આગો પાછો ન થાય। સમય પણ આગો પાછો ન થાય, જગ્યા પણ ત્યાંથી ખસે નહીં, અને એનું કારણ પણ બદલાય નહીં। સમય, સ્થળ અને કારણ ત્રણેય ક્યારેય કોઈ બદલી શકતું નથી, અને એ પ્રમાણે થયા વગર રહેતું નથી। જો આ પ્રમાણે દરેક વ્યક્તિના જીવનમાં હોય તો ક્યાંથી આવતું હશે, કોણ મોકલતું હશે? તો કહે છે કે બોલે રામ પ્રવીણ, બસ એકમાત્ર ભગવાન એ જ આ બધું પ્રેરણાનો સ્ત્રોત છે। બધા જ પ્રેરણાનો સ્ત્રોત દેશ કાલ અવસર પ્રમાણે ભગવાન એકમાત્ર એના સંચાલક છે, એના નિયંતા છે। ભરતજી માટે પણ ભગવાનને જે કઈ કહેવું છે એ સ્થળ, સમય અને પરિસ્થિતિ પ્રમાણે કહી રહ્યા છે। અને બોલે રામ પ્રવીણ, બોલ્યા
શું?
હે ભાઈ, હે ભાઈ, તાત બાપ પણ કહેવાય, મારા બાપ, તાત, ભાઈ, આ જે કઈ પરિસ્થિતિ તારી, મારી અને સૌની, બોલે રામ પ્રવીણ, બહુ જ સમય સૂચકતા પ્રમાણે ધ્યાન રાખીને, સૌને દ્રષ્ટિ સમક્ષ રાખીને, ભરતજીને, પોતાને અને બેઠેલા સમાજને વ્યવહાર કેટલો શીખવે છે કે માત્ર પોતાનો સ્વાર્થ નહીં જોવાનો, કે માત્ર એક પોતાની સામે બેઠેલી વ્યક્તિ એ મારી સુરત છે, મારા સ્વજન છે, માટે એક તરફી ન્યાય ન તોળાય, પણ પોતાની જાતને પણ એમાં મૂકે, સામે પોતાના સ્વજનને મૂકે, અને બધા જ આખા સમાજને, પરિજનને પણ બધાને સાથે રાખીને જે કઈ બોલે, જે કઈ નિર્ણય કરે, ભરતજીને સાથે રાખ્યા છે। બોલો, નિર્ણય કયો લઈશું આપણે? હું આપું છું નિર્ણય અને એ તારે સ્વીકારવાનો છે? કોઈના માથે થોપી દેવો જબરજસ્તીથી એમ નહીં। પણ ભગવાને એવા કોઈ પણ જાતના વ્યક્તિગત ભાવને સહેજ પણ અંદર પ્રવેશવા દીધા વગર, અને ભગવાન છે, સમોહમ સર્વભૂતેષ, ભગવાનની દ્રષ્ટિની સમક્ષ બધા સમાન છે। તો આટલા સુંદર ભાવને જ્યારે આપણે અહીંયા આગાડી ભગવાનના પરિવાર અને એ વ્યવહારની વચ્ચે આપણને સમજવા મળે, જાણવા મળે કે આ વ્યવહાર છે. અને આવી વ્યક્તિ મોટી કે જે અયોધ્યાના રાજની અને રામરાજની જે ધુરા ધારણ કરનાર એ વ્યક્તિ છે, એ વ્યક્તિત્વ છે, તો કેટલી સમાન દ્રષ્ટિ રાખવી પડશે. અને ભગવાને આ પરિસ્થિતિની અંદર બધાને દ્રષ્ટિ સમક્ષ નિર્ણય લીધો, દ્રષ્ટિમાં રાખીને એનું નામ જ રામરાજ. સૌને દ્રષ્ટિમાં રાખીને, લક્ષ્યમાં રાખીને નિર્ણય લેવાય. કોઈ કોઈ પણ વ્યક્તિને એને સહેજ પણ અમર્ષ જેવું ન લાગે, પોતાની બાબતમાં કઈ ઓછું થયું એ પણ ન અનુભવવું જોઈએ. બધાને એક સમાન. કેટલી કઠોર પરિસ્થિતિ છે, એવી કઠોર પરીક્ષા. માત્ર પોતાના વ્યક્તિત્વને કે મારે વનમાં જવાનું છે માટે બધાને ફરજ પાડી દઉં, જાઓ અયોધ્યામાં ચાલ્યા જાઓ, બધા જશે ખરા પણ દુઃખી થઈને. રાજ્યાભિષેક પછીથી ભગવાને એક જ આજ્ઞા કરી બધાને, અબગ્રહ જાઓ સખા સબ. લંકા સુધી લઈ ગયા, વિજય પ્રાપ્ત કર્યો, પાછા અયોધ્યામાં આવ્યા અને હવે કે જાઓ બધા ઘેર. ભગવાન થી છૂટા પડવાનું કોને ગમે, પણ ભગવાને આધાર આપ્યો, અબગ્રહ જાઓ સખા સબ, સમરેવ મોહી દ્રઢ નિયમ. દ્રઢતાથી મારું સ્મરણ કરજો, જાઓ. તો બધાએ કહ્યું, પ્રભુ અમને તરછોડશો, આવા પાછા મોકલશો, અમારે જવું નથી. પછી દરેકને કારણ બતાવ્યું, વિભીષણ તારે પણ આ છે, જવું પડશે. સુગ્રીવને કહ્યું જવું પડશે. અંગદને પણ કહ્યું, અંગદે તો ખૂબ વિનંતી કરી, પ્રભુ જે કહેશો એ બધી સેવા કરીશ, પણ તમારા ચરણોમાં રહેવા દો. આ બધાની કહ્યું, મોહી ગૃહ જાઓ. હવે મને ક્યારેય કહેશો નહીં, તું ઘેર જા. આવું કેનાર અંગત. તો આ બધાને માટે ભગવાને ત્યાં ગાડી કઠોર શબ્દ વાપર્યો, ત્યાં ગાડી કહ્યું છે, પુલિસ ઉચાઈ કઠોર અતિ કોમલ કુસુમ ઉચાઈ ચિત્ત ખગેશ રામ કર. ભગવાન નો આ સ્વભાવ કોઈ સમજી શકતું નથી. હે ગરુડ, ભગવાન ક્યારે કઠોર થઈ જાય અને ક્યારે કોમળ થઈ જાય, ભગવાનના સ્વભાવને કોણ કોઈ જાણી ન શકે. અહીંયા આગાડી ચિત્રકૂટ ઉપર ભગવાન એક વ્યવહારિક નિર્ણય લેવાની ક્ષણ ઉપર બેઠેલા છે. હજુ કોઈને કહ્યું નથી કે હું વનમાં જઉં, તમે અયોધ્યા જાઓ ઘેર પાછા. હજુ નિર્ણયને બિલકુલ એક તરફ ગુપ્ત રાખ્યો છે. અને નિર્ણય કેવો થવો જોઈએ એ બાબતો સૌથી પહેલી મૂકી. નિર્ણય થતા પહેલા નિર્ણય કેવો થવો જોઈએ એ આખી પરિસ્થિતિ વ્યવસ્થિત ગોઠવાઈ જાય ત્યાર પછી જ નિર્ણય લેવાય. એમ ભગવાને દેશ કાલ અવસર પ્રમાણે મોડું ખોલ્યું છે, બોલે ત્યાં સુધી બોલ્યા નથી, નિર્ણય લેવાની સહેજ પણ ઉતાવળ પણ કરી નથી. અને હંમેશા જે સામૂહિક નિર્ણય લેવાનો હોય ને, આખા પરિવારનો કે સમાજનો, ત્યારે સહેજ પણ ઉતાવળ ન થાય, બહુ ધીરતાથી ગંભીરતાથી નિર્ણય લેવાય. એમ ભગવાને પણ સમજણપૂર્વક પ્રવીણ અને જે કઈ બોલ્યા છે એની અંદર ઉતાવળ પણ નથી થવા દીધી, પણ બહુ સરસ ભાવથી કહ્યું, તાત સૌથી પહેલા તો ભરતને કે ભરત પ્રિય છે ને, એ તો કઈક મારી અને તારી, પણ તારી અને મારી એમ કહ્યું. આ પરિસ્થિતિ આ બધાની પરિજન આ બધાને માટે સ્વાભાવિક છે, જેને સમસ્યા કહીએ ચિંતા કહીએ એ ચિંતાનો આ વિષય છે, અને એને માટે નિર્ણય ગંભીરતાથી લેવો પડે. ગુરુ મહારાજ પણ બેઠા છે અને ગુરુ મહારાજ હોય ત્યાં નિર્ણય આપણે ક્યાં લઈ શકવાના હતા. બંને કહ્યું છે તમારી મારી હંમેશા વ્યક્તિ પહેલા સામાજિક માણસની ચિંતા કરે પછી પોતાની કરે. એમ ભગવાને પણ ભરતજીને કહ્યું, ભરત તારી અને મારી. આ પ્રમાણે સૌની ચિંતા કરનાર, ચિંતા લખ્યું છે એટલે કઈ નાની સોની સમસ્યા નહીં હોય, માણસ ચિંતામાં ક્યારે પડે, બહુ ગંભીરતા હોય, ના ઉકેલ આવતો હોય ત્યારે. તો ભગવાન પોતે બોલ્યા છે ચિંતા, ચિંતા ચિતા સમાન, પાળી નાખે માણસને, જીવવાય ના દે ને મરવાય ના દે, એનું નામ ચિંતા. ચિતા તો એકવાર બાળી પતી ગયું, પણ ચિંતા જીવતે જીવતાને બાળે, ના હળગે કે ના ઓલવાય. આવી પરિસ્થિતિને ભગવાન એટલા બધા ગંભીર થઈને ગંભીર થયા છે કે ચિંતા ગુરાઈ નૃપાહી આ બધાને છે, મારે તારે એકલન છે એવું નથી. હું પોતે પણ, પરિજન પણ, ગુરુ મહારાજ અને બધાની છે, બધાને ચિંતા છે. મહારાજ જનકજી જ્ઞાની છે છતાંય પણ સમસ્યાની અંદર ડૂબેલા છે. આ બધાનો ઉકેલ શો, અને એ નિર્ણય લેવાની અંદર પણ ભગવાન ખૂબ જ ગંભીર છે. હવે આટલો બધો સમાજ લઈને આવ્યા છે અયોધ્યાને, અયોધ્યાના ઘરને સુના મૂકીને, ચોકીદારો જ મૂક્યા છે, રાખી રખવાની, અને વનમાં આવ્યા. હવે વનમાં આટલી બધી ભીડ, ચિંતા નૃપહી ઘર બન, ઘરે સુના મૂકીને આવ્યા છે. વનની અંદર આટલી બધી અગવડો અસુવિધાઓની વચ્ચે આટલી બધી ભીડ લઈને આવ્યા છે. આ બધાનો નિર્ણય કરવા માટે ભગવાને પોતાનું મોઢું ખોલ્યું અને અહીંયા બોલ્યા છે, બોલે રામ રવિન.